શ્રી પંચાસ્તિ કાય સંગ્રહ ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 19.
વ્યવહારાવલંબી અજ્ઞાની જીવોનું પ્રવર્તન કહે છે, એટલે મોક્ષ માર્ગમાં જે જીવો આવતા નથી, તેમ છતાં અધિનાભાસી વ્યવહાર અવલંબી છે, મુક્ત વ્યવહાર પાળે છે. મોક્ષ માર્ગમાં તો જેનો પ્રવેશ નથી, અને જે મોક્ષ માર્ગી જીવોને જેવો વ્યવહાર હોય છે એવો મુનિયોગ્ય ઉત્કૃષ્ટ વ્યવહાર, એટલે કે શુભ ભાવ અને તદનુસાર મનોવચન કાયાની ક્રિયા, શુભ ક્રિયા, શુભયોગની ક્રિયા, શુભ ઉપયોગ અને શુભ યોગમાં ઉત્કૃષ્ટપણે વર્તે છે, એના આચરણ લીધા, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રનો આચાર એ ચાલે છે, ચારિત્રનો આચાર ચાલે છે. આનંદ 158 ચારિત્ર આચરણ માટે હિંસા, અસત્ય, સ્ત્રી, અભ્રમ અને પરિગ્રહની સવૃત્તિરૂપ પંચ મહાવ્રતોમાં તલ્લીન વૃત્તિવાળા રહે છે. સમસ્ત દ્રષ્ટાંત લીધું છે, એની ભૂમિરીક્ષા તો અંગીકાર કરી હોય છે, અંદરમાં મિથ્યા દ્રષ્ટિ હોય છે, અહમ સંસારી જીવો કેટલાક હોય છે, અને પાંચ પંચ મહાવ્રતોમાં સર્વસાવદ્વેગનો ત્યાગ કરીને હિંસાનો ત્યાગ કરે છે, સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરે છે, એકેન્દ્રીય જીવોની પણ હિંસાનો ત્યાગ કરે છે, અસત્યનો સર્વથા પ્રકારે ત્યાગ કરે છે, ચોરીનો સર્વથા પ્રકારે ત્યાગ કરે છે, અબ્રહ્મચર્યનો નવવાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળીને ત્યાગ કરે છે, અને પરિગ્રહની સર્વથા ત્યાગ કરે છે. જરા પણ પરિગ્રહ રાખતા નથી, તિલ તુષ માત્ર. એવા પંચ મહાવ્રતોમાં તલ્લીન વૃત્તિવાળા રહે છે. આના ઉપરથી ઘડોળી લેવાનો છે કે જો મિથ્યા દ્રષ્ટિ પંચ મહાવ્રત પર્યંત મુનિયોગ્ય આચરણ પાળે અને તો પણ એનું મિથ્યા તો છે એમાં કાંઈ ફેર પડતો નથી, એવા ઊંચામાં ઊંચા શુભ ભાવથી પણ એના મિથ્યાત્માં તો કાંઈ ફરક પડી જતો નથી, કે આ શુભ ભાવ કરે છે એટલે સમ્યક નજીક આવવાનો કે નહીં, કેમ છે નહીં, તો પછી તારા શુભ ભાવો અને તારું શુભ આચરણ પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય સામાન્ય જે સામાન્ય સાધારણ એને લઈને તું એમ માન કે આ ધર્મનું કારણ થાય, આ સમ્યકનું કારણ થાય, કઈ માનવા જેવું છે નહીં, અહીંથી લેવાનું છે આ બાજુ. એમ કે આપણે ક્યાં દ્રવલિંગી થયા છે, દ્રવલિંગી પાસે તો તારો કોઈ ક્લાસ છે નહીં, શુભભાવનો જો શુભભાવનો ચડ ઉતર વિચાર કરીએ તો એના તો ઘણા ઊંચા શુભભાવ છે, નવમી ગ્રેડ જાય છે એના પ્રમાણ. પંચમા વ્રતોમાં તલ્લીન વૃત્તિવાળા રહે છે, સમ્યક યોગ નિગ્રહ જેનું લક્ષણ છે, એટલે યોગનો બરાબર નિરોધ કરવો મન વચન અને કાયા, તે જેનું લક્ષણ છે એવી ગુપ્તિઓમાં મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ, ત્રિગુપ્તિ, કે યોગ નિગ્રહ અથવા યોગનો નિરોધ કરવો એ જેનું લક્ષણ છે, એટલે મન વચન અને કાયાની પ્રવૃત્તિને ગોપવી એને ત્રણ ગુપ્તિ કહેવામાં આવે છે. અત્યંત ઉદ્યોગ રાખે છે, એટલે ઘણો ઉદ્યમ સાવધાની રાખે છે કે જરા પણ મન વચન કાયાથી દોષ થાય નહીં, એ રીતે ત્રિગુપ્તિમાં સાવધાન છે. ક્રિયા ભાષા રિષણા આદાન નિક્ષેપ અને ઉત્સર્ગ રૂપ સમિતિઓમાં પ્રયત્નને અત્યંત જોડે છે. પાંચ સમિતિ, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પ્રસિદ્ધ છે. એમાં ઈરિયા એટલે ચાલવું, ભાષા એટલે બોલવું, એ પણ મન વચન કાયાની ક્રિયા છે. આદાન નિક્ષેપણ લેવું દેવું એવી સમિતિઓમાં પણ પ્રયત્નને અત્યંત જોડે છે, એટલે એમાં ઘણો સાવધાન થઈને પ્રવૃત્તિ કરે છે. એ થયો ચારિત્ર આચરણ માટે. તપાચરણ માટે અનશન, અવમોદર, વૃત્તિ પરિસંખ્યાન, રસપરિત્યાગ, વિક્ષયાસન અને ક્લાયક્લેશ, કાયક્લેશમાં સતત ઉત્સાહિત રહે છે. છ બાર તપ છે આ, છ બાર ને છ અભ્યંત બારેમાં ઉત્સાહિત રહે છે. શું કહે છે? અનશન ઉપવાસ કરવો, અવમૌદર્ય ઓછું ખાવું, વૃત્તિ પરિસંખ્યાન વૃત્તિને સંક્ષિપ્તવી, રસનો ત્યાગ કરવો, અમુક જ રસ લેવા અમુક રસ ન લેવા, વિષયાસન અને કાય ક્લેશ, અનેક પ્રકારના બહાર તપનું જે છે આ મુખ્ય છે, એના ભેદ પડ્યા છે. એમાં સતત ઉત્સાહિત રહે છે, એમાં ઘણી એને હોશ આવે છે. તપ કરવામાં, તપ કરવામાં દુઃખ લાગે છે એમ નહીં, તપ કરવામાં ઘણી હોંશથી તપ કરે છે. પ્રાયશ્ચિત, વિનય, વૈરાવત, વિસર્ગ અને સ્વાધ્યાય અને ધ્યાન એ અભ્યંતર તપ છે. તેના પરિકર એટલે તેને સમૂહ વડે, તેની સામગ્રી વડે નિજ અંતઃકરણને અંકુશિત રાખે છે, એટલે ક્યાંય પણ ઉપયોગને લાંબો દૂર અશુભમાં ભમાવતો નથી. શુભમાં તો પૂરેપૂરો રીતે થતો રહે છે, પણ અંતઃકરણને અંકુશિત રાખે છે એટલે ક્યાંય અશુભમાં ઉપયોગ જવા દેતો નથી. એ તપાચાર થયા, બાર પ્રકારના તપ. વિર્યાચાર, વિર્યાચરણ માટે કર્મકાંડમાં સર્વશક્તિ વડે વ્યાપૃત રહે છે, એટલે પોતાની પૂરી શક્તિથી એ કર્મકાંડમાં ઓતપ્રોત રહે છે, મશગુલ રહે છે, મગ્ન રહે છે પૂરી શક્તિથી. જેટલી શક્તિ છે એ બધી શુભોપયોગ ને શુભાચરણમાં લીન થઈને કરે છે. આમ કરતા થતા કર્મકાંડ કરે છે, જ્ઞાનકાંડ નથી કરતા એમ કહે છે. આમ કરતા થતા કર્મ ચેતના પ્રધાનપણાને લીધે, આ શું કીધું કે જ્ઞાનીઓને પણ આવા પંચાચાર હોય છે, સાચા ભાવલિંગી મુનિને પણ આવા પંચાચાર હોય છે, અને દ્રવલિંગી મુનિ પણ એવા જ પંચાચારને પાળે છે. તો બેમાં ફેર શું? કે અહીંયા ફેર છે કે કર્મચેતના પ્રધાનપણાને લીધે. કર્મચેતના એટલે આ કાર્યો હું કરું છું, પર્યાયાધીન દ્રષ્ટિ વડે, પર્યાય દ્રષ્ટિ હોવાથી હું એ બધા કાર્યો કરનારો છું, શુભાચરણ કરનારો છું, એ મારું કર્તવ્ય છે, એ ધર્મ છે, અને મને મારું કલ્યાણ આમ કરતા કરતા થઈ જશે. એવા કર્તૃત્વ જેની ચેતનામાં કર્તૃત્વ છે, કર્મનું કર્તૃત્વ છે, એ મુખ્યતા એના પરિણામમાં હોવાને લીધે, જો કે અશુભ કર્મ પ્રવૃત્તિ તેમણે અત્યંત નિવારી છે, અશુભ તો ઘણું છોડી દીધું છે, અશુભનો તો ઘણો ત્યાગ થયો છે, તો પણ શુભ કર્મ પ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે, કર્તા બુદ્ધિ એ કરી છે, શુભ કર્મ પ્રવૃત્તિ એની કર્મચેતનાના પ્રધાનપણાને લઈને જેને કર્તા બુદ્ધિ એ સારી રીતે કરી છે, બરાબર ગ્રહણ કરી છે, એવા તેઓ સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી દર્શનના ચારિત્રની ઐક પરિણતિ રૂપ જ્ઞાન ચેતનાને જરા પણ નહીં ઉત્પન્ન કરતા થતા. કર્મચેતના પ્રધાનપણાને લીધે જ્ઞાન ચેતનાને જરા પણ ઉત્પન્ન નહીં કરતા થતા એમ કહે છે. જ્ઞાન ચેતનામાં આવતા નથી. જ્ઞાન ચેતના એટલે જ્ઞાનને જ્ઞાનથી ચેતવું, જ્ઞાનથી જ્ઞાન સ્વભાવમાં સાવધાન થવું, આત્મામાં સાવધાન થવું, એને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. એવી જ્ઞાન ચેતનામાં જેવો જરા પણ આવતા નથી. શું કે છે, શુભ કર્મ પ્રવર્તીને તો જેમણે બરાબર ગ્રહણ કરી છે, જગતમાં એવું શુભ કરનાર પણ બહુ ઓછા જીવો મળે, અત્યારે તો જોવા મળે નહીં. એમ છે એ સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી, એટલે જેમાં બાહ્ય ક્રિયાનો દેખાવ ઘણો છે, ક્રિયાકાંડનો આડંબર છે એટલે બહારની ક્રિયાનો દેખાવ જેનો ઘણો છે, મન વચન કાયાથી શુભ ક્રિયામાં જાણે ધર્મની અંદર તપની અંદર મગ્ન હોય, મશગુલ હોય, ક્યાંય પણ જેનું ચિત્ત જતું ન હોય એવો દેખાય. દ્રવલિંગીને ભાવલિંગી ઓળખવો મુશ્કેલ પડે એવી જેની પ્રવૃત્તિ હોય છે. અત્યારે તો એવા કોઈને જોયો તો જગત એની પાછળ ગાંડું થઈ જાય, ઓહો હો સંત છે કોઈ એમ લાગે. શું કે અત્યારે તો એટલે વખત સુધી શું આચરણ કરવા વાળું કોઈ દેખાતું નથી. એવા વ્યવહારાભાસી અનંત સંસારી મિથ્યા દ્રષ્ટિઓ હોય છે, એમાં ક્યાંય શુભ ભાવમાં વધારે પડતું માની લેવા જેવું નથી. આમાંથી તાત્પર્ય એ કાઢવું છે કે જો આટલું ઉત્કૃષ્ટ શુભાચરણ હોય તો પણ કર્મચેતના પ્રધાનપણાને લીધે, એટલે શુભ ભાવના કર્તૃત્વના પ્રધાનપણાને લીધે આ બધું શુભ છે એ જે એના સંસારના અભાવ થવામાં કાંઈ પણ કાર્યગત થતું નથી, તો પછી એથી જેથી નીચેની કોટીનું શુભ છે એવા તારા શુભનો કોઈ ક્લાસ છે ધર્મના ક્ષેત્રમાં એ માની લેવા જેવું નથી. વધારે પડતી કિંમત આપી દેવા જેવી થશે એમ કે છે. કેમ કે જે જ્ઞાન ચેતના છે કેવી છે કે દર્શન જ્ઞાન ચારિત્રની એક પરિણતિ રૂપ છે, એટલે જેમાં શુદ્ધાત્માનું શ્રદ્ધાન છે, શુદ્ધાત્માનું જ જ્ઞાન છે અને શુદ્ધાત્માનું જ અનન્ય આચરણ છે, એ ત્રણેયના એક રૂપ જે પરિણામરૂપ જ્ઞાન ચેતના છે, મોક્ષ માર્ગરૂપ છે, તેમાં તે પરિણામ કેવા છે કે કર્મ ક્રિયાના ક્રિયાકાંડના આડંબરથી પાર છે. એ જાત જુદી છે અને આ જાત જુદી છે એમ કેવું છે. શુભ ક્રિયાના પરિણામની અને શુભ મનોચન કાયાના યોગની પ્રવૃત્તિની જાત જુદી છે, અને અંદરમાં શુદ્ધાત્માના દર્શનદાન ચારિત્રના પરિણામરૂપ જે ધર્મ છે, મોક્ષ માર્ગ છે, એની જાત જુદી છે એમ કે છે. કરદ્રવની ક્રિયા કરી શકું છું એવું ભલે સ્પષ્ટ વિચાર ન હોય, નિરૂપણ તો એમ કરે કે જીવ અજીવની ક્રિયાને કરી શકતો નથી, તો પણ એની સાવધાની તો શુભ યોગ અને શુભ ઉપયોગમાં જ રહે છે. એમ કે મારું જે માનવું છે, શ્રદ્ધાન છે, તો શાસ્ત્ર અનુસાર બરાબર છે ને, અને આચરણ તો મારે જે મારા આચરણ પ્રમાણે બધી બધી પ્રવૃત્તિ આચરણની કરવી જ જોઈએ. શું એટલે વ્યવહાર નિશ્ચય બધું મારે બરાબર પાડવું જોઈએ. જ્ઞાન ચેતનાને જરા પણ નહીં ઉત્પન્ન કરતા થકા તે પ્રકારના જીવો પુષ્કળ પુણ્યના ભારથી મંથર થઈ ગયેલી ચિત્તવૃત્તિ વર્તતા થકા ઘણું શુભ કરે છે, ઘણું પુણ્ય કરે છે, અને તેનાથી જડ જેવા થઈ ગયા છે. ચિત્તવૃત્તિ જેની જડ જેવી થઈ ગઈ છે, કેમ કે જ્ઞાન ચેતનામાં કોઈ આવતા નથી, તેથી એને જળ બુદ્ધિ વાળા, જળ પરિણતિ વાળા કહેવામાં આવ્યા છે. કહેવાની પાછળ કડક શબ્દ છે જરા, પણ એટલા માટે કહ્યો છે. અરે ભાઈ, તું દર્શનાચારથી નવ પદાર્થનામાં પ્રવૃત્તિ કરે છો, જ્ઞાનાચારથી ભગવાને કહેલા શાસ્ત્રોમાં તારો ઉપયોગને લગાવે છો, ચારિત્ર આચરણથી હિંસા અસત્ય સ્થિર બ્રહ્મને પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છો, અનેક પ્રકારના અભ્યંતર અને બાહ્ય તપને તપે છો, અને છતાં તું જ્ઞાન ચેતનાને અનુભવતો નથી, તારી જ્ઞાન ચેતનાને તું અનુભવતો નથી, જળ જેવો છો જ્ઞાન ચેતનાને જરા પણ નહીં ઉત્પન્ન કરતા થકા પુષ્કળ પુણ્યના ભારથી શુભનો એટલો બધો રસ વધી ગયો છે એના પરિણામમાં ભાર છે ને ભાર છે એટલે રસ વધી ગયો છે તેનાથી મંથર એટલે જળ જેવા થઈ ગયેલી ચિત્તની વૃત્તિ વાળા વર્તતા થતા દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે જાય એના ફળમાં દેવલોકમાં જાય અને એના ક્લેશની પ્રાપ્તિ એને થાય દેવલોકમાં જઈને લહેર કરશે જલસા કરશે એમનું કીધું દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે દેવલોકમાં દુઃખ છે એ તો જૈન શાસ્ત્ર સિવાય કેમ નથી જગત આખું એમ માને છે કે આ મનુષ્યલોકમાં પુણ્ય હોય તો મોટો રાજા ને શેઠિયો થાય મોટો નગર શેઠ થાય કે મોટો રાજા થાય અને બહુ પુણ્ય કરે તો પછી એને દેવલોકના દિવ્ય વૈભવ મળે ને ત્યાં એ જલસા કરે અહીંયા કહે છે કે ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે ઘણા કાળ લાંબા કાળ સુધી સંસાર સાગરમાં ભમે છે કેમ કે ભક્તિ હા દેવગતિ તો થાય ને સાત મુનિ આવ્યા હતા સારી ગતિ નથી એ બધી સારી ગતિ છે કુગતિ છે દુર્ગતિ છે ગતિને સારી માનવા જેવી નથી કેમ કે તો સંસાર છે ને જીવનો ઘણા લાંબા કાળ સુધી સંસાર સાગરમાં ભમે છે કહ્યું પણ છે કે કરણ કર્ણ પાણ સમય કરમથો મુખવાવરા કરણ કર્ણસ્વ સારમ નિચ્છય સુખમ ન જાણંતી અર્થ કર્યો છે જેવો ચરણ પરિણામ પ્રધાન છે એટલે આચરણની મુખ્યતા વાળા પરિણામ જેના છે ચરણ એટલે આચરણ શુભાચરણ પ્રધાન એટલે મુખ્ય એવા પરિણામને જેવો મુખ્યપણે કરે છે અને સ્વસમયરૂપ પરમાર્થમાં વ્યાપાર રહી છે સ્વસમય એટલે નિજ શુદ્ધાત્માના પરમાર્થ વ્યાપાર રહી છે નિજ શુદ્ધાત્મામાં આચરણ કરવું શ્રદ્ધા જ્ઞાન આચરણ કરવું એવા વ્યાપાર રહી છે તેવો ચરણ પરિણામનો સાર જે નિશ્ચય શુદ્ધાત્મા તેને જાણતા નથી પોતાના સ્વરૂપથી અજાણ્યા છે એમ કે છે એ ખરેખર પોતાના નિશુદ્ધાત્માને પોતાના જ પરમાત્મા સ્વરૂપને જાણતા નથી જયસેનાચાર્યની ટીકાનું એ ગુજરાતી લીધું છે જયસેનાચાર્ય દેવ તાત્પર્યવૃત્તિ ટીકામાં વ્યવહાર એકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે જે કોઈ જીવો વિશુદ્ધ જ્ઞાન દર્શન વાળા શુદ્ધાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાના અનુષ્ઠાન રૂપ નિશ્ચય મોક્ષ માર્ગથી નિરપેક્ષ કેવળ શુભ અનુષ્ઠાન રૂપ વ્યવહારને જ મોક્ષ માર્ગ માને છે એ લોકોની ભૂલ શું થઈ છે એમાં કે જે શુભ ભાવ થાય છે એને મોક્ષનો માર્ગ કલ્યાણનો માર્ગ એને માની લીધો છે અને શુદ્ધ આત્મતત્વનું જે સમ્યક શ્રદ્ધાંગના આચરણ છે જે ખરેખર મોક્ષ માર્ગ છે નિશ્ચય મોક્ષ માર્ગ એટલે ખરેખર મોક્ષ માર્ગ છે એનાથી જુદો એવો જે શુભ પરિણામ રૂપ છે શુભ અનુષ્ઠાન રૂપ છે એને જે મોક્ષ માર્ગ માને છે તેઓ તેના વડે દેવલોકાદિના ક્લેશની પરંપરા પામતા થતા સંસારમાં પરિભ્રમણ કરે છે એનું જન્મ મરણ મટતું નથી એ દેવલોકમાં જાય ત્યાં પણ દુઃખી થાય કેમ કે ત્યાં પૂરું પુણ છે ને ત્યાંથી પણ એના ઊંચા પુણવાળા હોય એના પ્રત્યે એને ઈર્ષા વગેરે ત્યાં વગેરે રહેતો નથી ઈર્ષાની અગ્નિમાં ત્યાં પણ એ સળગે છે અહીંયા જેમ બીજા સ્વર્ગ છે ત્યાં વિશેષ છે. પરંતુ જો શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ નિશ્ચય મોક્ષ માર્ગને માને અને નિશ્ચય મોક્ષ માર્ગનું અનુષ્ઠાન કરવાની શક્તિના અભાવને લીધે નિશ્ચય સાધક શુભ અનુષ્ઠાન કરે તો તેઓ સરાક સમ્યક દ્રષ્ટિ છે. શું કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિઓ છે એને તો સંસારમાં પરિભ્રમણ છે, પરંતુ જો શુદ્ધાત્માનું અનુભૂતિ લક્ષણ નિશ્ચય મોક્ષ માર્ગને તો માને છે કે મોક્ષ માર્ગ તો જે આ શુદ્ધાત્માનો અનુભવ અંદરમાં પ્રગટ્યો છે સમ્યક દ્રષ્ટિ છે ને, એટલો જ મોક્ષ માર્ગ છે, શુભાચરણ છે તે મોક્ષ માર્ગ તો છે નહીં. પણ નિશ્ચય મોક્ષ માર્ગનું અનુષ્ઠાન એટલે શુદ્ધ ઉપયોગ, આચરણ છે ને, અનુષ્ઠાન એટલે આચરણ, આચરણ કરવાની શક્તિના અભાવને લઈને એટલે શુદ્ધ ઉપયોગમાં રહેવાના અભાવને, શક્તિના અભાવને લઈને નિશ્ચયનું સાધક શુભ અનુષ્ઠાન કરે એટલે ત્યારે શુદ્ધ ઉપયોગમાં ન આવે ને શુભ ઉપયોગ કરે તો તેઓ સરાગ સમ્યક દ્રષ્ટિ છે. એ સમ્યક દ્રષ્ટિ પણ ત્યાં સરાગ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યા છે. શુદ્ધોપયોગ પરિણત હોય તેને વિતરાગ સમ્યક દ્રષ્ટિ કહ્યા છે અને શુભ ઉપયોગ પરિણત હોય એને સરાગ સમ્યક દ્રષ્ટિ કહ્યા છે. તેઓ સરાગ સમ્યક દ્રષ્ટિ છે અને પરંપરા એ મોક્ષને પામે છે. પરંપરા એટલે અટકતા અટકતા શુભ ભાવમાં અટકી અટકીને થોડો થોડો વિકાસ કરે છે, અટકતા જાય છે, એકદમ જલ્દી મોક્ષને સાધ કરી શકતા નથી, એ રીતે મોક્ષને પામે છે. આમ વ્યવહારિકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાક્ય કહેવામાં આવ્યા, એક મિથ્યા દ્રષ્ટિને અને એક સમ્યક દ્રષ્ટિના વિષયમાં. એટલે એમ કહ્યું કે મિથ્યા દ્રષ્ટિને જો નિશ્ચય શુદ્ધાત્માના અનુભવરૂપ મોક્ષ માર્ગ પ્રગટ જ ન થાય એને તો દ્રવલિંગી મુનિ પર્યંતનું શુભ આચરણ અને શુભ ભાવ છે સંસારનું કારણ થાય છે. સમ્યક દ્રષ્ટિ હોય, શુદ્ધાત્માનો અનુભવમાં આવ્યો હોય એ જીવ પણ શુભ ભાવમાં રોકાય, એને શુદ્ધ પરિણતિ તો પ્રગટી છે એટલે મોક્ષ થવાનો છે એનો વિકાસ થઈને, પણ શુભ ભાવમાં રોકાઈને ધીમે ધીમે વિકાસ કરે તો એને પણ એ શુભ ભાવ મોક્ષમાં જવામાં એટલો કાળ લાંબો થવામાં કારણ બને છે. મોક્ષમાં જવામાં એને વિશેષ કાળ ગુમાવવો પડે, સંસારમાં કાઢવો પડે, એ રીતે એને એ પણ અંતરાયનું જ કારણ થાય છે. એટલે એનું ફળમાં કઈ ફેર પડી જાય છે એમ છે નહીં. અહીં જે સરાગ સમ્યક દ્રષ્ટિ જીવો કયા તે જીવોને સમ્યક દર્શન તો યથાર્થ જ પ્રગટ્યું છે, પરંતુ ચારિત્ર અપેક્ષાએ તેમને મુખ્યપણે રાગ હયાત હોવાથી તેમને સરાગ સમ્યક દ્રષ્ટિ કયા છે એમ સમજવું. સરાગ સમ્યક દ્રષ્ટિનો અર્થ કે સમ્યક દર્શન છે, સમ્યક દર્શન સહિત રાગની મુખ્યતા છે પરિણામમાં, એટલે એને સરાગ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યા છે. વળી તેમને જે શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી જ એટલે નિશ્ચય સાધક કહેવામાં આવ્યું છે, નિશ્ચયના સાધનભૂત કહેવામાં આવ્યું છે. એમનું કેમ કે એમનું શુભ અનુષ્ઠાન નિશ્ચય સાધક કહ્યું ને તો એમનું સમ્યક દ્રષ્ટિનું શુભાચરણ તો નિશ્ચયને સાધે ને કે એમ છે નહીં, એના ફળમાં એને રોકાવવું પડે છે અને મોક્ષમાં જવામાં એટલો કાળ એને લાંબો થાય છે. એટલે ઉપચારથી કહેવામાં આવ્યું છે, સાથે સહચર પરિણામ જોઈને કહેવામાં આવ્યું છે એમ સમજવું, પણ એને ખરેખર એ વ્યવહારના પરિણામ નિશ્ચયના સાધક છે એમ માનવા નહીં. પણ મોક્ષ માર્ગી જીવોની શુભ પરિણામની કોટી બતાવવા માટે, હલકી કોટી નથી પણ ઉચ્ચ કોટીના એના શુભાચરણના પરિણામ હોય છે એ બતાવવા માટે એમ કહેવામાં આવે છે. એ કેવળ નિર્વ્યવહાર અવલંબી એટલે વ્યવહાર શુભ ભાવના પરિણામમાં જેને ધર્મ બુદ્ધિ થઈ છે એવો આભાસ વર્તે છે એના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરિણામનું વર્ણન કર્યું. એથી વાળા બધા એમાં આવી જાય છે. હવે કેવળ નિશ્ચયાવલંબી છે, કેવળ નિશ્ચયાવલંબી અજ્ઞાની જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે. માત્ર નિશ્ચયનો જેને આભાસ થયો છે, નિશ્ચય શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે એ એના જ્ઞાનમાં આવ્યું નથી, પણ એણે કલ્પના કરી છે કે મારો નિશ્ચય આત્મા શુદ્ધાત્મા આવો છે, બસ હું એવો છું, એવું એને કલ્પનાથી એ કલ્પનાની જે પર્યાય છે એની એની એને પર્યાય બુદ્ધિ થઈ છે એમ છે ખરેખર. એટલે પણ એ કલ્પનાની પર્યાય નિશ્ચય સ્વરૂપ જેવું છે એને મળતી હોવાથી એને આભાસરૂપ ગણવામાં આવે છે કે હું શુદ્ધ છું, હું ત્રિકાળી છું, હું ધ્રુવ છું, હું નિત્ય છું, હું અપરિણામી કુટસ્થ છું. એને એવો ખરેખર ભાસતો નથી, પણ તે પ્રકારના રાગના પરિણામ છે એને જે નિશ્ચયનું સ્વરૂપ માની લે છે. આગોટો છે એ કેવા હોય છે એનું વર્ણન કરવામાં આવે છે. તેનું પ્રવૃત્તિ કેવી હોય છે, એવા નિશ્ચયાભાસી જીવોની પ્રવૃત્તિ કેવી હોય છે, એટલે એના પરિણામ કેવા થાય છે અને એનું ફળ એને શું મળે છે એ કહે છે. પેલા વ્યવહારાભાસીની પ્રવૃત્તિ કહીને એનું ફળ સંસાર કહ્યું. હવે જીવો કેવળ નિશ્ચયાવલંબી છે એટલે વ્યવહારના શુભ પરિણામની કુટિ કક્ષા એ સંબંધીનું જેને કાંઈ જ્ઞાન ભાન છે નહીં, માત્ર નિશ્ચયની કલ્પનામાં એનું જ અમને અવલંબન છે, માત્ર અમને નિશ્ચયનું અવલંબન છે એમ માની રહ્યા છે. સકળ કર્મ ક્રિયા કર્મકાંડના આડંબરમાં વિરક્ત બુદ્ધિવાળા વર્તતા થકા, શું કે છે કે અમને અમે કાંઈ ક્રિયાકાંડમાં માનતા નથી, અમે એ બધા શુભ ભાવના પરિણામમાં અમે રોકાવા માંગતા નથી, એટલે અમારે કાંઈ શુભ કરવું નથી. પછી અશુભ થાય છે એનો એને ખ્યાલ પણ રહેતો નથી, સાથે સાથે એમ વાત છે. સકળ ક્રિયાકર્મ કાંડ એટલે જે બહારની શુભ ક્રિયા છે મન વચન કાયાના યોગથી થતેલી, એના દેખાવમાં વિરક્ત બુદ્ધિવાળા વર્તતા થતા, એના એને એને ત્યાગ બુદ્ધિવાળા વર્તતા થતા, આંખો અડધી નીચેલી રાખી, મદ થયો છે ને એને અભિમાન થયું છે કે અમે તો નિશ્ચયવાળા છે એટલે આંખ અડધી રાખે, ધ્યાનમાં બેસે ને નાખી, આંખો અડધી નીચેલી રાખી, કાંઈક પણ સ્વબુદ્ધિથી અવલોકીને યથા સુખ રહે છે અર્થાત સ્વમતી કલ્પનાથી, જો એનો ખુલાસામાં કલ્પના લીધી છે, અર્થાત પોતાની મતી કલ્પનાથી કાંઈક ભાસ કલ્પી લઈને આત્મા આવો છે ને આત્મા આવો છે ને આત્મા આવો છે, આત્મા પરમાનંદ સ્વરૂપ છે ને અમે અમારા આત્માની મસ્તીમાં મસ્ત છીએ, અમારે કાંઈ લેવા દેવા નથી. 2017 સાલમાં ગુરુદેવે જૂનાગઢની યાત્રા કરી હતી, 1200 માણસ હતા સાથે. પછી ઉપર ક્યાંય સુવાની જગ્યા ન મળે, 1200 માણસ ઉપર ક્યાંથી પહેલી ચૂકે આવે. પછી પથ્થર ચેટીમાં એક બાવાની જગ્યા છે, ત્યાં એક રૂમ મળી ત્યાં અમે ગયા છુઆ. ત્યાં વળી કેટલાક બહેનો આવી છે એમને ક્યાંય સુવાની જગ્યા નથી અને વ્યવસ્થા કરવી છે. બાબો પૈસા લઈને જેવા જગ્યા હતો તો અમે પૈસા લઈને જેવા જગ્યા હતો તો અમે તમે અહીંયા સુઈ લો, અમે વળી ક્યાંક બાર ગોઠવું બાબાને કહેશું ભાઈ પાંચ રૂપિયા 10 રૂપિયા વધારે લોકોને બીજી એકાદી રૂમ દે, એને કઈ જગ્યા નહોતી. 10-10 રૂપિયા આપ્યા તો કઈ જગ્યા કરે, ગમે એમ કરીને. તો કે એક રૂમ છે પણ અંદર ખાખી 3-4 બાવા પીડ્યા છે, કે એ ગાંધીઓ છે, પાંજો પિતા હોય, ચલમ બલમ પિતા હોય, ગુમ બરાડા પાડતા હોય, બધા મસ્તરામ હોય, કે આ જરાક વસ્તી યારે પરિચિત માણસ સમજ્યા, ત્યાં પીડ્યા રહેવું હોય તો પીડ્યા રહ્યો, પણ 100 રૂપિયા કાંઈ તમે ગડબડ કરશો અને નહીં તો ગમે એમ બોલે તો પછી એને કંઈ બોલવાનું ઠેકાણું રહે. એમ એકદમ નિશ્ચિત પ્રધાનતામાં પછી એને કાંઈ ખ્યાલ રહેતો નથી. અમે એ માનતા હોય છે કે અમારી અમે આત્માની મસ્તીમાં છીએ, એટલે પછી અમારે ગમે એમ બોલવામાં વાંધો નહીં, ગમે એમ પ્રવૃત્તિ કરવામાં વાંધો નહીં. દ્રષ્ટાંત છે, પણ આ તો જૈનાભાસી જૈનનો આભાસ મળ્યો છે. શાસ્ત્રમાં કયો છે એવો આત્મા એનું પોતાનું સ્વરૂપ છે એ તો એને જ્ઞાનમાં આવતો નથી, એના જ્ઞાનની એટલી નિર્મળતા નથી કે પોતાનો જ આત્મા પોતાને જ્ઞાન ગોચર થાય. પણ એવા આત્માની એ કલ્પના એ મનાશ્રિત બુદ્ધિથી સ્વમતી કલ્પનાથી ઊભી કરીને એમાં એ આનંદ છે અને મને સુખ છે, સુખ શબ્દ લીધો ને, યથા સુખ રહે છે, મરજી મુજબ રહે છે, યથા સુખ એટલે જેમ સુખ ઉપજે તેમ રહે છે, એટલે એનો અર્થ કર્યો છે યથા સુખમાં. જેમને દ્રવ્યાર્થિક નયના એટલે નિશ્ચયના વિષયભૂત શુદ્ધાત્મ દ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન કે અનુભવ તો જેમને નથી, તેમજ તેના માટે ઝંખના કે પ્રયત્ન પણ એને નથી, અનુભવમાં નથી ને અનુભવ મેળવવા માટેનો કોઈ પ્રયત્ન એનો જોવામાં આવતો નથી. અહીં તો એમ પણ ત્યાં સુધી પણ ભાઈ અમે જે આ નિશ્ચયની મુખ્યતા કરીએ છીએ ને એ તો મુખ્યતા કરવાથી પ્રાપ્તિ થાય માટે મુખ્યતા કરીએ છીએ, અમારો એ પ્રયત્ન છે. ભાઈ કર્તૃત્વ બુદ્ધિથી એવો પ્રયત્ન કર્તૃત્વ બુદ્ધિથી કરવામાં આવે ને એનું ફળ સમ્યક આવે એમ પણ છે નહીં, એમ છે. આમ તો આવે ને શાસ્ત્રમાં કે જેવું નિશ્ચિત ધર્મને નિશ્ચિત શુદ્ધાત્માને અવલંબે છે અને નિશ્ચિત ધર્મને પ્રાપ્ત કરે છે એ પ્રથમ નિશ્ચયના પક્ષમાં આવે છે, તેના એને નિશ્ચયનો પક્ષ બંધાય છે, પછી પક્ષાંતિક્રાંત થાય છે. ગુરુદેવ તો એમ કે છે પક્ષમાં એ દક્ષ હોય છે, શું કહ્યું, પક્ષમાં ચતુર હોય છે, પ્રવીણ હોય છે, એટલે શું કે એકાંત પક્ષ કરતો નથી, એટલે એને અવભાષણ થયું છે ને પક્ષ થયો છે, ભાવ ભાષ્યો નથી શુદ્ધાત્માનો ને એકલો પક્ષ કર્યો છે કે આનો પક્ષ કરવાથી અવલંબન આવશે માટે પક્ષ કર્યા કરો, એ રીતે પક્ષનું સ્વરૂપ છે. અહીંયા એમ કે છે કે દ્રવ્યાર્થિક નહીના વિષયભૂત શુદ્ધાત્મ દ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન કે અનુભવ તો નથી, તેમજ તે અનુભવ કરવાની જેને ઝંખના પણ નથી અને પ્રયત્ન પણ નથી. એ તો એમ માને છે કે અમે હવે આ આત્માનો જે આત્મા આત્મા કરીએ છીએ નિશ્ચિત શુદ્ધાત્મા એટલે અમને પ્રાપ્તિ થઈ ગઈ છે, બીજાની તો ક્યાં વાત કરવી, આટલી આટલી ચોખવટ ગુરુદેવ કરે છે છતાં આપણે ત્યાં પણ કોઈ કોઈ મુમુક્ષુ નિશ્ચય શુદ્ધાત્માના અવલંબનમાં નહીં હોવા છતાં એમ માની બેસે છે કે અમને સમ્યક દર્શન થઈ ગયું છે. આયા બી આપણે પરિસ્થિતિ છે એ તો ગુરુદેવ એટલું બધું સ્પષ્ટીકરણ કરે છે કે આટલું બધું આટલી હદે સ્પષ્ટીકરણ કરે ઓછામાં ઓછું ભૂલમાં તો પડે નહીં, ભૂલમાં ન રહે, બહુ સ્પષ્ટ વાત તો એ કરે છે વિષયમાં કે ભાઈ તને અતિન્દ્રિય આનંદનો અનુભવ કોઈ વાર આવી ગયો છે અને તારા પરિણમનને આનંદની મોર છાપ લાગી છે જેને આત્માનંદ કહીએ, અનુભવમાં ઉત્પન્ન થતો આનંદ કહીએ, જે સિદ્ધની જાતિનો આનંદ છે, જે સિદ્ધ પરમાત્માને પરમાનંદ વર્તે છે, એ માયાની જાત છે જેની, એ આવ્યા વિના એમને માની બેસવું, ક્યાંક થોડીક શાંતિ, માનસિક શાંતિ થઈ ગઈ હોય એટલે અનુભવ થઈ ગયો છે એમ માની લેવું, એ તો અનાદિથી એવો બ્રહ્મજીવને થતો આવ્યો છે. એ નિશ્ચયના આભાસમાં આવી જાય છે, એ પણ નિશ્ચયાભાસીનું લક્ષણ છે. વિષયભૂત શુદ્ધાત્મ દ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન કે અનુભવ નથી, તેને માટે ઝંખના નથી, તેનો પ્રયત્ન નથી. આમ હોવા છતાં જેઓ નિજ કલ્પનાથી પોતાને વિશે કાંઈક ભાસ થતો કલ્પી લઈને, મને શુદ્ધાત્માના દર્શન થાય છે એવી કલ્પનામાં ચડીને, આ એનું લક્ષણ માંગ્યું છે, તે નિશ્ચિતપણે સ્વચ્છંદ પૂર્વક વર્તે કે હવે અમને મોક્ષ માર્ગ મળી ગયો છે, અમને આત્મા મળી ગયો છે, હવે અમારો મોક્ષ નિશ્ચિત થવાનો છે, અમારે હવે કઈ વાંધો છે નહીં. અને જ્ઞાની મોક્ષ માર્ગી જીવોને પ્રાથમિક દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે ભૂમિકા અનુસારના શુભ ભાવો પણ એને હોય છે, એ વાતને તે શ્રદ્ધતો નથી. શુભ ભાવને ઉડાવે છે અને એ શુભ ભાવ એની ભૂમિકાના હોય છે, એની શ્રદ્ધા એને હોતી નથી. એટલે એ સંબંધીનું એને જ્ઞાન નથી, જ્ઞાનપૂર્વક એને વિવેક નથી, અને બુદ્ધિપૂર્વકની માન્યતામાં એને એ ઉડાવે છે. આ તો શું થયું છે કે શાસ્ત્રની અંદર પણ શુભ ભાવોનો નિષેધ કર્યો છે, પણ એ તો શુદ્ધ પરિણતિ પ્રગટ કરી છે અને એ શુદ્ધ પરિણતિના નિષ્ઠિના અવલંબન પૂર્વક વ્યવહારનો નિષેધ છે. તને તો અવલંબન નથી અને એટલો નિષેધ કરે છો, એ નિશ્ચયાભાસમાં જાય. તેમણે અહીં કેવો નિશ્ચયાવલંબી કયા છે. ઓગામીજીએ શુભ ભાવનો ઘણો નિષેધ કર્યો છે, એટલે નિશ્ચયાભાસી હશે એવી પણ થોડી લોકોને શંકાઓ વગેરે થવા લાગી. ગ્રંથ બહાર પડ્યા પછી તો બહુ એમ કે જોરથી નિષેધ કર્યો છે, આ તો નિશ્ચયાભાસી જ લાગે છે. ત્યારે ગુરુદેવ વાત ઉપર ધ્યાન દોર્યું હતું કે કોઈ નિશ્ચયાભાસી અમને કહે, અમે તો સ્પષ્ટ કહેવાય છે, કોઈ કીધું શકે તમને લોકો નિશ્ચયાભાસી માને, આટલો બધો નિષેધ કરો છો, નિશ્ચયાભાસીમાં ખટવાઈ જશો અહીં તો તમે, સોનગઢમાં કાંઈ હાલશે. ત્યાંની ચિત્ર તો જાણતા હોય તો એમ કે ને ભાઈ તમારું આ રીતે ન ચાલે એમ. એટલે એમણે કહ્યું ભાઈ અહીં તો અંદરથી આનંદ આવી રહ્યો છે. શું? અંદરથી આત્માનો આનંદનો અનુભવ થાય છે. કોઈ નિશ્ચયાભાસી કહે તો શું થઈ ગયું, અમને તો આનંદ આવે છે, એ તો પ્રગટને પ્રત્યક્ષ છે. પછી એમાં નિશ્ચયાભાસની શંકાનું પણ સ્થાન રહેતું એ વાત ઉપર ગુરુદેવ ધ્યાન દીધું કે જેને નિશ્ચયાભાસ હોય એને આ પ્રકારથી ખુલાસો આવે નહીં, કેમ કે એને આનંદ જ આવતો નથી હોતો. પણ એક પ્રકારની કલ્પના એ એટલે હદે વેગથી ચડી ગયો હોય છે કે એને એ વિશેનો કાંઈ ખ્યાલ રહેતો નથી. શું કહે છે કે જેમ સુખ ઉપજે તેમ રહે છે, એટલે કે પોતાની કલ્પિત સ્થિતિમાં એ રાચે છે, તેઓ ખરેખર ભિન્ન સાધ્ય સાધન ભાવને તિરસ્કારતા થકા, એટલે શુભ ભાવનો ઘણો તિરસ્કાર કરતા થકા, નિષેધ કરે છે એમાં, આમ છે એને તિરસ્કાર વૃત્તિ આવે છે. સમ્યક પ્રકારે જે નિષેધ કરે છે એને તો શુભાચરણ થાય છે, શુભાચરણ થાય છે, ત્યારે પણ એનું શુભાચરણ બીજા એની બરાબરી કરી શકે એવું હતું નથી. જેમ કે ભલે ગુરુદેવ તો હજી ભૂની નથી, છતાંય એમના નિમિત્તે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે તો ગુરુદેવ પ્રત્યે જે ભક્તિ આવી છે એ સાધારણ જીવને આવી શકે નહીં છે ને. શુભ ભાવનો જોરથી નિષેધ કરવા વાળા પણ ભક્તિના કેટલા હદે પરિણામ કરે છે કે એ ભક્તિ એ જુદી જાત એની, એનો આભાસ નથી એમ સિદ્ધ કરે છે. નહીં તો એવા શુષ્કને શુષ્ક જ્ઞાની એને નિષ્ક્રિય થઈ જાય કે જેમ તેમ પછી ઉડાવે, એને ક્યાંય ઠેકાણું પડે નહીં, એ પરિસ્થિતિ થઈ જાય. બફમ થઈ જાય, આભાસમાં તો બફમ જ થાય ને. તેઓ ખરેખર ભિન્ન સાધ્ય સાધન ભાવને તિરસ્કારતા થકા અભિન્ન સાધ્ય સાધન ભાવને નહીં ઉપલબ્ધ કરતા થકા અંતરાળમાં જ, એટલે કે શુભ તેમજ શુદ્ધ સિવાયની બાકી રહેલી ત્રીજી અશુભ દશામાં જ પ્રમાદ મદિરાના મદથી ભરેલા આળસુ ચિત્તવાળા વર્તતા થકા. મત એટલે ઉન્મત્ત જેવા, ગાનપણ જેવા, મૂર્છિત જેવા, સુષુપ્ત જેવા, પુષ્કળ ઘી સાકર ને ખીર ખાઈને તૃપ્તિ પામેલા, ધરાયેલા હોય એવા, જાડા શરીરને લીધે જડતા મંદતા નિષ્ક્રિયતા ઉપજી હોય એવા, જાડા શરીર વાળાને લઈ લીધા છે, દારૂણ બુદ્ધિ ભ્રંશથી મૂંડતા થઈ ગઈ હોય એવા, વ્યવહારાભાષી કરતા નિશ્ચયાભાષીને ઘણા ફટકા માર્યા છે, જેનું વિશિષ્ટ ચૈતન્ય બિડાઈ ગયું હોય છે એવી વનસ્પતિ જેવા, ઠીક જેવા, મૂળ સંસ્કૃત ને અડી ને લખ્યું છે, મુનિન્દ્રની કર્મચેતનાને પુણ્યબંધના ભયથી નહીં અવલંબતા થકા અને પરમ નૈષ્કર્મરૂપ જ્ઞાન ચેતનામાં વિશ્રાંતિ નહીં પામા થકા, માત્ર વ્યક્ત અવ્યક્ત પ્રમાદને આધીન વર્તતા થતા, પ્રાપ્ત થયેલા હલકા એટલે નિષ્કર્ષ કર્મફળની ચેતનાના પ્રધાનપણાવાળી પ્રવૃત્તિ જેને વર્તે છે એવી વનસ્પતિની માફક કેવળ પાપને જ બાંધે. ઓલા તો પુણ્યને બાંધે છે પણ આ તો પાછા પાપને બાંધે છે. જુઓ, પુણ્ય પાપનો સીધો હિસાબ તો એવો છે કે કશાય મંદ રહે તે પુણ્ય છે, કશાય તીવ્ર થાય તે પાપ છે. તો અહીંયા એ પુણ્યમાં એમ કે પુણ્યબંધન થશે, પુણ્યબંધના ભયથી બહારમાં ક્રિયાકાંડમાં અને શુભ ભાવમાં આવતા નથી, અને કશાય તીવ્ર કશાયના પરિણામના પાપમાં આવે છે એનો એને ખ્યાલ રહેતો નથી. કશાયની મંદતાનો ભય રાખે છે અને તીવ્ર કશાયનો એને ખબર પડતી નથી, એટલે એનો ભય પણ એને લાગતો નથી. એટલે એનો અર્થ એ થયો કે એને કશાયની તીવ્રતાની ખબર પડતી નથી તો મંદતાની એને શું ખબર પડે, તો કશાયના અભાવની એને શું ખબર પડે, એને એકી ખબર પડતી નથી. તેઓ ખરેખર ભિન્ન સાધ્ય સાધન ભાવને તિરસ્કારતા થકા, ભિન્ન એટલે ભિન્ન જાતિના, એનો પાછો અર્થ કર્યો છે. મોક્ષ માર્ગી જ્ઞાની જીવોને સ્વવિકલ્પ પ્રાથમિક દશામાં છઠ્ઠા ગુણ સ્થાન સુધી વ્યવહારની અપેક્ષાએ ભૂમિકા અનુસાર ભિન્ન સાધ્ય સાધન ભાવ હોય છે, એટલે કે એને શુભ રાગ એની ભૂમિકા પ્રમાણેનો એને હોય છે, ચોથે ગુણ સ્થાને હોય છે, પાંચમે ગુણ સ્થાને હોય છે અને છઠ્ઠે ગુણ સ્થાને હોય છે, ત્યારે કે જ્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં ન હોય ત્યારે સ્વવિકલ્પ શુદ્ધ શુભોપયોગ એને હોય છે ત્યારે એની ભૂમિકા એટલે એની જે કક્ષા છે એની કોટી અનુસાર એને શુભરાગ આવે છે, આવ્યા વગર રહેતો નથી. અર્થાત ભૂમિકા પ્રમાણે નવ પદાર્થો સંબંધી તત્વજ્ઞાનમાં શ્રદ્ધા અપેક્ષાએ જ્ઞાનમાં અંગ પૂર્વ સંબંધી એટલે શાસ્ત્ર સંબંધિત અને આચરણમાં શ્રાવક અને મુનિના આચરણ સંબંધી એને શુભ ભાવો હોય છે. આ વાત કેવળ નિશ્ચયાવલંબી જીવો માનતા નથી, ગડબડ કરે છે કે અમે હવે આત્માની મસ્તીમાં છીએ અને અમારે કાંઈ એ જોવાનું રહેતું નથી. ભૂમિકા ભૂમિકા આત્માની, આત્માને ભૂમિકા હોય નહીં, ચાલો એ ઉડાયું બધું. આત્માને ભૂમિકા થવી તો પર્યાય ને પરદ્રવ્ય બધું જા કાઢી નાખે એમ નથી. આ વાત કેવળ નિશ્ચયાવલંબી જીવો માનતા નથી. અર્થાત આંશિક શુદ્ધિ સાથે એની શુભાવવાળી પ્રાથમિક દશાને તેઓ શ્રદ્ધતા નથી અને પોતે અશુભ ભાવોમાં વર્તતા હોવા છતાં પોતાને વિશે ઊંચી શુદ્ધ દશા કલ્પી લઈ સ્વચ્છંદી રહે છે. પોતે અશુભ ભાવોમાં વર્તનારા છે છતાં એને જ્ઞાન નથી રહેતું, ભાન નથી રહેતું કે આ તો કસાય તીવ્ર થયો છે. કસાય મંદમાં તો દુઃખ પણ એનું મંદ થાય છે અને કસાય તીવ્રમાં દુઃખ પણ એનું તીવ્ર થાય છે, તો પણ એને આનંદની સુખની ખોટી કલ્પનામાં એને દુઃખ વીધું છે એની ખબર રહેતી નથી, એ પરિસ્થિતિ છે. એટલે જ્ઞાન એનું વધારે બિડાઈ ગયું છે. અશુભ ભાવોમાં વર્તતા હોવા છતાં પોતાને વિશે ઊંચી શુદ્ધ દશા કલ્પી લઈ, અરે તો પોતાને સિદ્ધ સમાન જ માને છે દશામાં, એટલે સ્વચ્છંદી રહે છે. સ્વચ્છંદી રહે છે એટલે જેમ તેમ પ્રવૃત્તિ કરે છે. બહુ સારો ખુલાસો કર્યો છે. એવા ભિન્ન સાધન ભાવને તિરસ્કારતા થતા એટલે શુભ ભાવનો તિરસ્કાર કરતા થતા, અભિન્ન સાધ્ય સાધન ભાવને નહીં ઉપલબ્ધ કરતા થકા, નિશ્ચયના આદર ને આચરણ પૂર્વક વ્યવહારનો નિષેધ નથી. અભિન્ન સાધ્ય સાધન ભાવ એટલે શુદ્ધાત્માના અભેદ રત્ન ત્રય રૂપ નિશ્ચય શ્રદ્ધા જ્ઞાનના પરિણામને નહીં પ્રાપ્ત કરતા થકા, અંતરાળમાં જ એટલે વચમાં જ શુભ તેમજ શુદ્ધ સિવાયની બાકી રહેલી ત્રીજી અશુભ દશામાં જ એવો પ્રવર્તે છે. પ્રમાદ અને મદિરાના મદથી, પ્રમાદ મદિરાના મદથી એટલા આળસુ થઈ ગયા હોય છે, કેમ કે શુભ ક્રિયામાં તો થોડું કષ્ટ પડે એને, બારમાં બાહ્ય ત્યાગ થાય અને અનુકૂળતાના સાધનો એને છોડવા પડે. અહીં એને અનુકૂળતા તો પૂરતી જ હોય છે, પોતાની અનુકૂળતામાં તો એને આ અશુભ પરિણામ થાય છે. અનુકૂળતાનો રાગ એ જ અશુભ પરિણામ છે, એવો પાપનો તો એને ખ્યાલ રહેતો નથી. અને શુભ ક્રિયામાં જઈશ તો શુભ આશ્રવ થશે એમ માનીને એનો એ તિરસ્કાર કરે છે અને શુદ્ધાત્માને અવલંબતા નથી. અભિન્ન એટલે આત્માથી અભેદ છે એવા આત્માના સ્રધાન, આત્માનું જ્ઞાન અને આત્માનું ચારિત્ર એને અભિન્ન સાધન કે જેનું સાધ્ય આત્મા છે એને અભિન્ન સાધ્ય સાધન કહેવામાં આવે છે. તેને તો તે પ્રાપ્ત કરતા નથી, ઉપલબ્ધ કરતા નથી, એટલે શુભ કરતા નથી, શુદ્ધ પરિણામ કરતા નથી, એટલે ત્રીજી જાત રહી અને અશુભ પરિણામ રહી. શુભ અને શુદ્ધ તો એને રહ્યું, અંતરાળમાં જ એટલે અશુભ દશામાં જ, એનો અર્થ કંસમાં કર્યો છે, અશુભ દશામાં જ પ્રમાદ મદિરાના મદથી, પ્રમાદથી અને અભિમાનથી ભરેલા આળસુ ચિત્તવાળા વર્તતા થતા એને ક્યાંય ઉત્સાહ થતો નથી. માની બેઠા છે એમ કે અમે આત્મામાં છીએ. આળસુ ચિત્તવાળા વર્તતા થકા, મત એટલે ઉન્મત જેવા, ગાંડા જેવા, પાગલ જેવા થઈ છે, મૂર્છિત જેવા છે, જેને કઈ ભાન ન હોય, મૂર્છામાં બાહ્ય વિવેક ન હોય, એમ આને પણ હજી બાહ્ય વિવેક રહ્યો નથી. સુષુપ્ત જેવા છે, ઊંઘમાં સુષુપ્ત દશા થાય છે, એને ખબર રહેતી નથી. સુષુપ્ત જેવા પુષ્કળ ઘી સાકર ખીર ખાઈને તૃપ્તિ પામેલા હોય એવા જે બહુ એવા ગ્રસ્ત ખોરાક ને લે છે, ઘણું ખાય છે, ઘી ઘણું હોય, ખાંડ ઘણી હોય, એ મિષ્ટાન ને ખાય અને પછી એને આળસ ચડે, ઊંઘ આવે ને. વિજ્ઞાન એમ કે છે કે ખાંડ માંથી આલ્કોહોલ બને છે ને, સોડી ના કારખાનામાં ડિસ્ટિલરી હોય છે ને, એમાંથી દારૂ બને છે. ખાંડ નું તત્વ છે મૂળ, એના કચરા માંથી બને છે. પણ જે ખાંડ નો ખોરાક જે જાય છે સાકર નો પેટમાં જાય છે, ત્યારે જેમ ડિસ્ટિલરી માં પેલા આથો આવે છે ને પછી દારૂ બને છે. એને ડિસ્ટિલ એટલે ગાળવું, ડિસ્ટિલ ડિસ્ટિલ વોટર નથી, એને ગાળીને સત્વ કાઢ્યું અને દારૂ પીધો. એમ આમાં પણ પેટમાં આથો આવે છે, ઘેન ચડવા લાગે છે, એનું ઘેન ટોક્સિકેશન થોડું થાય છે. એટલે પુષ્કળ ઘી સાકર નું ખીર ખાઈને તૃપ્તિ પામેલા ધરાયેલા હોય એવા, પછી એને આળસ ચડી ગઈ હોય એવા, જાડા શરીરને લીધે જડતા ઉપજી હોય એવા, આ ઘણાને ચરબી વિશેષ હોય એટલે કામની સ્ફૂર્તિ રહેતી નથી, કામમાં મંદતા હોય છે, નિષ્ક્રિયતા હોય છે, એમ આને પ્રમાદ વધી ગયો છે નિશ્ચયાભાસને લઈને. એટલે એને શુભાચરણમાં નિષ્ક્રિયતા આવે છે, અથવા આત્માના પુરુષાર્થમાં પણ એને નિષ્ક્રિયતા આવે છે. દારૂણ બુદ્ધિભ્રંશથી મૂળતા થઈ ગઈ હોય એવા, બુદ્ધિભ્રંશ એનો થોડો નથી પણ ઘણો બુદ્ધિનો ભ્રંશ છે, એટલે એને દારૂણ બુદ્ધિભ્રંશ કહેવામાં આવે છે. કેમ કે કષાયની તીવ્રતાને સમજી શકતો નથી, દુઃખ વિધું છે એને સમજી શકતો નથી, એવું એની બુદ્ધિ કલ્પિત થઈ ગઈ. જેનું વિશિષ્ટ ચેતન બિડાઈ ગયું હોય છે એવી વનસ્પતિ જેવા, જેમ વનસ્પતિને કાંઈ ખબર નથી કે એના કર્મના ફળને ભોગવે છે, એમ આ પણ કર્મના ફળને જ બીજાને ભોગવે છે, એના જેવો થઈ ગયો છે. મુનિન્દ્રની કર્મચેતના અને પુણ્યબંધના ભયથી નિયોલંતા થતા, મુનિ જે આચરણ પાળે છે શુભાચરણ, એમાં પુણ્યનો બંધ થાય છે, એટલે એનાથી તો મારે દૂર રહેવું, એનો અર્થ કર્યો છે. કેવળ નિશ્ચયાવલંબી જીવો પુણ્યબંધના ભયથી ડરીને મંદ કષાયરૂપ શુભ ભાવો કરતા નથી, આવનાથી તો પુણ્યનું બંધન થાય, માટે આપણે એ શુભ ભાવ કરવા નથી. અને પાપ બંધના કારણભૂત અશુભ ભાવોને તો સેવા કરે છે, શુદ્ધ ભાવ એની પાસે છે નહીં, શુદ્ધાત્મા સંબંધિત પ્રયત્ન પણ નથી, એની ઝંખના પણ નથી, શુભ ભાવ એને કરવો નથી. હવે રહ્યું એક અશુભ પરિણામ, તેને તો તે સેવે છે અને આ રીતે તેઓ પાપને જ બાંધે છે. મુનિન્દ્રની કર્મચેતના અને પુણ્યબંધના ભયથી નહીં અવલંબતા થતા અને પરમ નૈષ્કર્મરૂપ જ્ઞાન ચેતનામાં વિશ્રાંતિ નહીં પામ્યા થતા. જ્ઞાન ચેતના કેવી છે કે જેમાં શુભ અને અશુભ બંને રૂપ કર્મ નથી, એને નૈષ્કર્મ સ્થિતિ કહેવામાં આવે છે. બંને કર્મનો અભાવ, શુભાશુભ જેનો પરિત્યાગ છે, એવી જ્ઞાન ચેતનામાં વિશ્રાંતિ નહીં પામ્યા થકા, એ ખરી વિશ્રાંતિ છે. એમાં આત્માને ખરેખર શાંતિ મળતી હોવાથી એને વિશ્રાંતિ કહેવામાં આવે છે. એ આત્મારામમાં આવે છે, આત્મા આરામ, આત્માનો આરામ છે. આ વિશ્રાંતિ કહો કે આરામ કહો, અનાદિ સંસારનો થાક એમાં ઉતરી જાય છે. માત્ર વ્યક્ત અવ્યક્ત પ્રમાદને આધીન વર્તતા થકા, કોઈ વખત તો બુદ્ધિપૂર્વક એ પ્રમાદને પ્રમાદપણે પ્રવર્તે છે, ત્યારે એને વ્યક્ત પ્રમાદ કહે છે. કોઈ વખત એવા પરિણામ હોય છે કે એની બુદ્ધિ ગોચર એને પોતાને થાય નહીં, એ અવ્યક્ત પ્રમાદ કહેવામાં આવે છે, પોતાને ખ્યાલમાં નથી આવતો. એવા વ્યક્ત અવ્યક્ત પ્રમાદ ને આધીન વર્તતા થતા પ્રાપ્ત થયેલા હલકા એટલે નિકૃષ્ટ કર્મફળની ચેતનાના પ્રધાનપણા વાળી પ્રવૃત્તિ જેને વર્તે છે એવા એવી વનસ્પતિની માફક કેવી વનસ્પતિ છે, વનસ્પતિનો જીવ કેવો છે કે પ્રાપ્ત થયેલા હલકા કર્મફળની ચેતનાના પ્રધાનપણા વાળી એટલે કર્મના ફળને પ્રધાનપણે ભોગવવું એ વનસ્પતિના સ્થિતિમાં ગયો છે એક ઇન્દ્રિયમાં, તો ત્યાં એક ઇન્દ્રિયને લાયક જે સ્થિતિ છે એને ભોગવે છે, એની ચેતના એના કર્મફળને ભોગવે છે, એમાંથી એને કાંઈ બીજું છૂટતું ભોગવા કરે જ્યાં સુધી એનું આયુષ હોય ત્યાં સુધી કર્મના ફળને એ ભોગવે છે. એવા હલકા કર્મફળની ચેતના પ્રધાનપણા વાળી પ્રવૃત્તિ જેને વર્તે છે એવી વનસ્પતિ, એવા એવી વનસ્પતિની જેમ કેવળ પાપને જ બાંધે છે, એનો ઉદય પણ પાપના યોગ વાળો છે અને તે પણ એમાંથી બચવાની કોઈ સાવધાની કર્યા વિના માત્ર એને ભોગવીને પાપના ફળને ભોગવીને પાપને જ બાંધે છે. પાપાનુબંધી પાપ એને કહે છે, એ પાપનો અનુબંધ કરે છે અને ભોગવે છે પણ પાપને. કયું પણ છે ત્યાં પણ એક આધાર લીધો છે. નિશ્ચયમ આલંબતામ નિશ્ચયદો નિશ્ચયમ અયાનંતા ચરણ નાસંતિ ચરણકર્ણમ બાહિર ચરણાલસાકે. અર્થાત નિશ્ચયને અવલંબનારા પરંતુ નિશ્ચયથી ખરેખર નિશ્ચયને નહીં જાણનારા, નિશ્ચયને અવલંબનારા એટલે નિશ્ચય સ્વરૂપની કલ્પના કરીને કલ્પના લેવી શકે, ખરેખર એને નિશ્ચય સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું હતું નથી એને અવલંબનારા, પરંતુ નિશ્ચયથી એટલે ખરેખર નિશ્ચયને નહીં જાણનારા, નહીં ખરેખર નથી જાણતા એનો અર્થ જ એને કલ્પના કરી છે. કેટલાક જીવો બાહ્ય ચરણમાં આળસું વર્તતા થકા એટલે બાહ્ય શુભાચરણમાં આળસું વર્તતા થકા ચરણ પરિણામનો નાશ કરે છે એટલે શુભાચરણનો એ નાશ કરે છે, શુભ ભાવનો એ નાશ કરે છે, શુદ્ધ પરિણામનો પ્રયત્ન તો એને છે જ નહીં એટલે અશુભમાં ચાલ્યા જાય. અશુભમાં ન જવાય તેથી તો શુભમાં જવાય તે સારું, એ પ્રશ્ન અહીંયા અસ્થાને એ વાત નથી અહીંયા કહેવામાં. અહીંયા તો શુદ્ધતાનો પ્રયત્ન કરવો જોઈએ અને શુદ્ધતાનો પ્રયત્નમાં પહોંચી શકાય વળાય નહીં, પ્રયત્ન બરાબર હોય છતાં પહોંચાય નહીં, પ્રયત્નની મંદતાને લઈને શુભોપયોગ થાવ તો થાવ પણ શુભનો પ્રયત્ન હોય એ પણ ખરેખર કરવા જેવો છે એ રીતે એને શુભમાં આવે તો એ યથાર્થ છે. પણ અશુભમાંથી બચવા માટે આપણે શુભ તો કરીએ, શુદ્ધ ક્યાં થઈ શકે છે એ તો કદી શુદ્ધ કરવાનો નથી, એ તો બંનેમાં કોઈ વખત આ આભાસમાં તો કોઈ વખતમાં આ આભાસમાં રહી જાય છે. અથવા એના વિકલ્પની મુખ્યતા કરે છે એને નિશ્ચયને અવલંબનારા કયા છે, કાં તો એના વાચક શબ્દને અથવા તદનુસાર થતા વિકલ્પને અનુસરે છે, એના નિશ્ચય સંબંધિત વિકલ્પને અનુસરે છે, નિશ્ચય સંબંધિત રાગને અવલંબે છે, ખરેખર તે નિશ્ચયને જાણનારા નથી. એવા કેટલાક જીવો